તારીખ 3/1/1998 શ્રી સમયસાર ગાથા 181, 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું શેમેન્ડબેલ ગોલામાં પ્રવચન.
કેવા વિચારથી શું લાગવું જોઈએ, પોતે આચાર્યશ્રી પોતે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે છે. સમસ્ત મોક્ષ માર્ગે સાધક ધર્માત્માઓને
સ્વવિકલ્પ દેશવામાં ભેદ જ્ઞાનનો પ્રયોગ સાધતો હોય છે. નિરંતર
નિરંતર સાધતો હોય, કેમ કે આત્મધારા જ્ઞાનધારા આત્મા સાથે વિકલ્પ ધારા જેનાથી થોડા કર્મો બને છે એ સાથે સાથે ચાલે છે. જે જ્ઞાનધારા છે ધ્યાન કર્મ પરિણત છે, જે કર્મધારા વિકલ્પ ધારા છે તે બેની દિશા જુદી જુદી છે. હવે તમારો માન્યો કે મોક્ષ માર્ગે સાધકો કેવી રીતે પ્રયોગ કરતા હોય છે એ વાત કરે છે. કેટલે શબ્દોમાં આવે કેમ કે સર્વથા પૂરેપૂરી વાતાવરણ શબ્દમાં ન આવી શકે, અનુભવને શક્ય એટલો વ્યક્ત કરે છે. વ્યક્ત કરવામાં જે સમર્થ હોય તે વ્યક્ત કરી શકે. બધા જ્ઞાનીઓ તો વ્યક્ત નથી કરી શકતા, પણ કેટલાક સમર્થ જ્ઞાની પુરુષો અને કેટલાક સમર્થ આચાર્યો મન્યો હોય છે એને એવો પરિણમન અને વાચાનો યોગ હોય છે. પોતાના પરિણમન સાથે વચન યોગ હોય છે અને એ વચન યોગથી પોતાના અનુભવની વિશેષપણે અભિવ્યક્તિ એ કરી શકે છે. તો એ વાતને પોતે પોતાના અનુભવથી સમજાવે છે, કહે છે, સમજાવે છે એટલે કહે છે. એમાંથી જેટલું ગ્રહણ થઈ શકે એટલું ગ્રહણ કરવું જોઈએ. વળી વિશેષ સમજાવવામાં આવે છે કે જ્યારે એક જ આકાશને પેલા દ્રષ્ટાંત આપે છે કે એક આકાશ છે ખાલી જગ્યા, આખા વિશ્વની અંદર દશે દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર ને નીચે અને ચાર ખૂણા, ચાર દિશા, ચાર ખૂણા ને ચાર વિદિશા કહે છે. ખૂણાને નામ વિદિશા કહે છે અને ઉપર નીચે એમ દશે દિશામાં અનંત 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 ખાલી જગ્યા જે દેખાય છે એ પણ એક આકાશ નામનું દ્રવ્ય છે. વેક્યુમ નથી પણ આકાશ નામનું દ્રવ્ય છે. એની અંદર આ 14 બ્રહ્માંડ આખો લોક રહેલો છે એ ઘણો નાનો છે એની અપેક્ષાએ. અહીંયા આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપવું એટલે વિઝ્યુઅલાઇઝ કરવું. આવું અનંત 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 ચારે બાજુ આકાશ છે એ કોના આધારે રહ્યો છે? આકાશનો આધાર આધે ભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી બુદ્ધિમાં
ભિન્ન આધારની અપેક્ષા પ્રભાવતી નથી, ઉત્પન્ન થતી નથી. કેમ કે બાકીના જે પાંચ દ્રવ્યો છે એ તો લોકની અંદર રહેલા છે અને એ લોક તો એક પરમાણુ જેવડો છે. તો એ પરમાણુ જેવડો લોક આખા આકાશને આધાર આપે એ તો કાંઈ શક્ય નથી. પણ એ સિવાયનું કોઈ દ્રવ્ય નથી કે જેના આધારે આકાશ રહ્યું હોય. વળી આકાશ એટલું બધું વિસ્તાર વાળું છે કે જેનો કોઈ અંત જ નથી, જેનો કોઈ દસે દિશામાં ક્યાંય અંત નથી. એટલું મોટું દ્રવ્ય છે કે જેના ક્ષેત્રનો કોઈ અંત નથી. જ્ઞાન લંબાય ક્ષેત્ર લંબાય, જ્ઞાન લંબાય ક્ષેત્ર લંબાય, જ્ઞાન લંબાય ક્ષેત્ર લંબાય. નથી જ્ઞાનનો અંત આવતો, નથી ક્ષેત્રનો અંત આવતો. એવા આકાશને કોઈ આધાર હોય એવું કલ્પી શકાતું પણ નથી. કેમ કે આ ચૌદ બ્રહ્માંડનો લોક એ તો પરમાણુ જેવડો છે એની પાસે. એટલે કોઈ અન્ય દ્રવ્ય તો છે એની જગતમાં કે જેનો આધાર એને હોય. એટલે એ તો કોઈ બુદ્ધિમાં એ વાત તો અન્ય આધારની પ્રભાવથી એટલે ઉત્પન્ન જ ન થઈ શકે એવી પરિસ્થિતિ છે. અને તે નહીં ઉદ્ભવતા. એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે કે આકાશ આકાશમાં રહેલું છે, કોઈનો આધાર એને નથી. પોતે જ આધાર ને પોતે જ આધેય છે, કોઈનો આધાર એને નથી એમ બરાબર સમજી જવાય છે. અને એવું સમજી જનારને પર આધાર આધેયપણું ભાસતો નથી. પછી એને લાગતું નથી કોઈના આધારે આકાશ હોય. તેમ આખા લોકમાં ગમે એટલી ગડબડ થાય, જોકે ધર્માસ્તી અધર્માસ્તી અને કારણ તો શુદ્ધ જ પરિણમે છે. જે કાંઈ ગડબડ છે એ જીવ અને પુદ્ગલ પરમાણુમાં છે. ગડબડ એટલે વિકારીભાવો. પરમાણુ વિકૃત અવસ્થાએ પ્રાપ્ત થાય છે અને જીવ પણ વિકૃત અવસ્થાએ પ્રાપ્ત થાય છે. પણ એથી કાંઈ આકાશની વિકૃતિ થતી નથી. આકાશમાં વાદળા થાય ને વિખાઈ ગયા, આકાશનું શું બગડ્યું? કઈ એના જેવું છે. અને એવું સમજી જનારને પર આધાર આધે પણ ભાસતું નથી કે આકાશ કોઈના આધારે રહ્યું હોય. ભાસતું નથી એટલે લાગતું નથી. ત્યાં સમજી જવાય ઉપરાંત બીજો શબ્દ વાપર્યો હવે કે ભાસતું નથી. ભાષણની અંદર ફિલિંગ વાળું જ્ઞાન છે, વિચારની અંદર સમજણ વાળું જ્ઞાન છે. આ શાસ્ત્રમાં જે શબ્દો આવે છે એને જરા જુદી રીતે સમજવા. સમજાય છે, વિચારાય છે, ત્યાં સમજણ વાળું જ્ઞાન છે. અને ભાષે છે ત્યાં કંઈક અનુભવ થાય છે એવું જ્ઞાન છે. એને ફિલિંગ સ્ટેજમાં લીધું છે. એવી રીતે એ દ્રષ્ટાંત છે. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, એક જ જ્ઞાન એટલે એકલા જ્ઞાનને, અને તે પણ કોઈ બીજાનું નહીં પોતાનું, પોતાના જ્ઞાનને એકલું જુદું જ્ઞાનને જ્ઞાનમાં લેવાનું છે. જ્ઞાન પોતે માત્ર પોતાને જ જ્ઞાનમાં લઈએ એવી રીતે આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનના બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભાવતી નથી. એટલે ભાષા તો સાહિત્યની ભાષામાં વિદ્વત્તાભરી ભાષામાં કહે છે, પણ એ પ્રયોગ આપણે જરાક સાદી ભાષામાં વિચારીએ તો એમ છે. કહીએ તો કે તમે અત્યારે ચાલતા જ્ઞાનને આ પ્રયોગ કરવો હોય તો ચાલતા જ્ઞાનને જુઓ, મૂઢીમાં સ્થાપો એટલે જુઓ, કેમ કે ચાલતું જ્ઞાન વિદ્યમાન છે. વિદ્યમાન વસ્તુને વિચારવાની ન હોય, વિદ્યમાન વસ્તુને જોવાની હોય. હું ને તમે સામે સામા છું તો મારો વિચાર કરવાની જગ્યા જરૂર નથી, તમે મને જોઈ શકો છો કેમ કે તમે પ્રત્યક્ષ છો. હું બહારગામ હોઉં કે ગેરહાજર હોઉં ત્યારે તમે મારો વિચાર કરો એ તો બરાબર છે. એમ જ્યારે આપણું જ્ઞાન મોજુદ છે, સમયે સમયે એનું પરિણમન અંદરમાં ચાલે છે. હવે જુઓ તમે કોના આધારે થઈ રહ્યું છે, બહુ સાદો પ્રયોગ છે પણ બહુ સરસ છે અને એનો પારમાર્થિક લાભ બહુ મોટો છે. ફરીથી ચાલતા જ્ઞાનને તમે જુઓ કે મારું જ્ઞાન કોના આધારે ઉત્પન્ન થાય છે. જ્ઞાન જ્ઞાનથી જ થાય છે કે જ્ઞાન કોઈનાથી થાય છે? માનો કે કોઈનાથી થતું હોય તો એની પહોંચ છે, મારા જ્ઞાન સુધી કોઈની પહોંચ નથી. આ શબ્દોનું જ્ઞાન થાય છે, બોલું છું એ શબ્દોનું જ્ઞાન. તમને કાંઈક થાય, તમને કાંઈક થાય, તમને કાંઈક થાય, તમને કાંઈ થાય, બરાબર? તો મારી કે જે શબ્દો સંભળાય છે એની જ્ઞાનમાં પહોંચ કેવી રીતે થઈ? જો પહોંચ હોય તો બધાને એક સરખું પહોંચવું જોઈએ,
બરાબર?
મારા જ્ઞાનની પણ પહોંચ તમારા જ્ઞાનમાં નથી. શબ્દો જે સંભળાઈ રહ્યા છે પૂતગળામાં એની પણ જ્ઞાનમાં પહોંચ નથી. બધાનું જ્ઞાન અત્યારે યોગ્યતા અનુસાર સ્વતંત્ર પરિણમન કરી રહ્યું છે. અંદર કોઈની પહોંચ નથી. એવી રીતે હવે પોતાના જ્ઞાનને પ્રયોગાત્મક ભાવમાં એવી રીતે લેવું છે કે મારું જ્ઞાન જે પરિણમી રહ્યું છે એ કોઈના આધાર વિના જ પરિણમી રહ્યું છે. સ્વયં જ અંદરથી ઉત્પન્ન થાય છે. ક્યાંથી થાય છે? જ્ઞાન તો આત્મામાંથી સ્વયં ઉત્પન્ન થાય છે. એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે, વિચારવામાં આવે છે નથી લેવું. આ એક પ્રયોગનો વિષય બહુ ઊંડો અને સરસ ને સુંદર છે. મારા આત્મામાંથી મારું જ્ઞાન સ્વયં આવી જ રહ્યું છે, આવી જ રહ્યું છે, આવી જ રહ્યું છે. અરે હું રોકો નહીં, અનુકૂળ સંયોગો મારા જ્ઞાનને રોકી શકે નહીં, પ્રતિકૂળ સંયોગો મારા જ્ઞાનને રોકી શકે નહીં. હું ઇન્દ્રિયોના દ્વાર બંધ કરું તો પણ મારું જ્ઞાન રોકાય નહીં. સાંભળવામાં લક્ષણ આપો, આંખ બંધ કરી દો તો પણ મારું જ્ઞાન અંદરથી અહેવાજ કરે છે, અહેવાજ કરે છે, અહેવાજ કરે છે. અને એને ઉત્પન્ન થવા માટે કોઈની આધારની, કોઈના આધારની જરૂર પડતી નથી. તપાસો, જ્યાં સુધી એવું માલુમ ન પડે ત્યાં સુધી તપાસો. ચોક્કસ માલુમ પડશે, કેમ કે એક ફેક્ટ છે, એક હકીકત છે, નક્કર હકીકત છે કે જ્ઞાન જ્ઞાનમાંથી આત્મામાંથી આવે છે, જ્ઞાન આત્મામાંથી આવે છે, જ્ઞાન આત્મામાંથી આવે છે, જ્ઞાન આત્મામાંથી આવે છે. જુઓ, જ્ઞાન આત્મામાંથી આવે છે એમ સીધી વાત છે. જો એ જોઈ શકાય તો એક અપૂર્વ ઘટના છે. એના માટે એ પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. એવી રીતે જોવાનું. જો તમને તમારું જ્ઞાન નિરપેક્ષ સમજાય, જ્ઞાનની નિરપેક્ષતા ને નિરાલંબતા સમજાય, તો આત્માની નિરપેક્ષતા ને આત્માની નિરાલંબતા સમજાશે. અને એ જ્ઞાન સતત આવી રહેલું હોવાથી અનંત જ્ઞાનનું સામર્થ્ય સ્વરૂપમાં ભરેલું છે એ હું ભાષ્યમાન થશે. જ્ઞાન નિરાકુર સ્વભાવે હોવાથી અનંત સુખ પણ, સુખનું સામર્થ્ય પણ અનંત ભરેલું છે.
હાજી
પછી સામર્થ્ય ને એ સુખરૂપે દેખાશે. અનંત જ્ઞાન ને અનંત સુખ નો દરિયો મારામાં ભર્યો છે એવું સ્વરૂપનું ભાવ ભાષણ આવી જશે. આ પ્રયોગ તો જ્ઞાની મુનિ મહારાજ પોતે કરે છે, આચાર્ય દેવ. એ તો પ્રયોગ સિદ્ધ હકીકત એમને છે.
હાજી
પણ મુમુક્ષુ પણ આ જ પ્રકારે જો પ્રયોગ કરે તો જેવી રીતે એ કહે છે તેવી રીતે. હવે જરા વધારે સમજાશે, ફરીને એમના શબ્દો હું વાંચું છું.
હાજી
કે એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને, જ્યારે એટલે જે વખતે, એના માટે કોઈ મુહૂર્ત કાઢવાની જરૂર નથી કે સવારે 5 વાગે જઈને જોવું કે બપોરે જોવું કે રાત્રે જોવું. કોઈ પણ ઉદય તમારો ચાલતો હોય, ઉદય નિરંતર આઠે કર્મનો ચાલે છે, કોઈ પણ ઉદય ચાલતો હોય, જ્યારે તમે પોતાના એકલા જ્ઞાનને, એક જ જ્ઞાનને એટલે માત્ર જ્ઞાનને, એકલા જ્ઞાનને, ફક્ત જ્ઞાનને બુદ્ધિમાં સ્થાપીને એટલે જોઈને આધાર આધેય ભાવ એનો શું છે, કોના આધારે થાય છે તપાસો, કોના આધારે થાય છે તપાસો. બુદ્ધિ એટલે જ્ઞાનની પર્યાય, બુદ્ધિ એટલે જ્ઞાનની પર્યાય. શું આમાં શું છે, કોણે કયા જ્ઞાનીએ કયો શબ્દ કેમ વાપર્યો એ પ્રશ્ન આપણે ઉઠાવવાની જરૂર નથી. એનું કારણ શું છે કે દરેકને કહેવાની પોતપોતાની શૈલી છે, એ પોતાની શૈલીથી કહેશે. તમારે એનો આશય ગ્રહણ કરવાનો છે, સાંભળનારે આશય શબ્દના, શબ્દને ખબર નથી એનો અર્થ શું છે, અને એક શબ્દના અનેક અર્થ થાય છે. કોઈ દિવસ એક શબ્દનો એક અર્થ પકડીને બેસવું જ નહીં,
બરાબર,
એ પકડ કોઈ દિવસ નહીં કરવી,
બરાબર.
શું નહીતર જ્ઞાનીઓના કહેવાના આશય કોઈ દિવસ સમજાશે નહીં, અને તમને પરસ્પર જ્ઞાનીઓના કથનોની વિરોધાભાસ પરિસ્થિતિ ઊભી થશે અને સમાધાન ક્યાંય નહીં થાય, અને ઉલટાના નવા કોયડા ઊભા થશે, નવા નવા નવી સમસ્યાઓ ઊભી થશે, નવી ગૂંચવણો ઊભી થશે. બુદ્ધિ એટલા એ જ્ઞાન દેવું,
બરાબર.
એક જ જ્ઞાનને, પોતાના જ્ઞાનને જ્ઞાનમાં સ્થાપી, એ જ જ્ઞાનને, બીજા જ્ઞાનને નહીં. જે જ્ઞાનને તમે અવલોકો છો, તે જો છો, તે જ જ્ઞાનને તમે, તેના જ આધારાધે ભાવને તપાસો. તો જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યમાં આરોપવાનો નિરોધ જ હોવાથી ક્યાંય તમને તમારા જ્ઞાનમાં બીજાની ફાંસ નહીં દેખાય. કોઈ દ્રવ્ય તમારા જ્ઞાનને દખલ કરે છે એમ બનતું નથી. હવે એક બીજો એના માટે સીધો અત્યારનો પ્રયોગ લે કે તમે સાંભળો છો, એમાં બહાર કઈક વરઘોડો નીકળ્યો કે ધમાધમ કરતા લોકો નીકળ્યા, જોર જોરથી નારા લગાવે, ઢોલકા વાગે ને વાજા વાગે ને બધું થાય, તમને એમ થાય કે આ લોકો ડિસ્ટર્બ કરતા કરે છે, અત્યારે આપણા સ્વાધ્યાયમાં ડિસ્ટર્બ કરે છે, ખોટી વાત છે, એ વાત ખોટી છે. ગમે એટલા નજારા વાગે કે પીપુડી વાગે, અહીંયા નજારા પીપુડીનું વધારે છે. શું જ્ઞાનમાં કોઈની પહોંચ નથી, ખોટો પડે છે એનો, પણ એનો ખોટો પડે છે એ વખતે પણ જ્ઞાન એવું સ્વયં તેજને આકારે પોતાની મળે, પોતાના આધારથી થયું છે, એના અવાજના આધારથી નહીં. એટલે એટલું જ્ઞાન જ જ્ઞાનમાં છે, જ્ઞાન બહાર જાતું નથી, અને બહારથી કોઈ જ્ઞાનમાં કોઈની પહોંચ નથી, આવતું નથી. એ જ વખતે તમે જ્ઞાનને સંભાળો તો ઓલું લક્ષ છૂટી જશે, બહારનો જે અવાજ આવે છે ને એ છૂટી જશે, એ જ વખતે તમે એટેન્શન દો જ્ઞાન ઉપર, તમે જ્ઞાનને સંભાળો, એટલે એવું પૂરું ગયું આઉટ થઈ જશે, કાંઈ દખલ નહીં લાગે તમને. શું પણ એ બધા પ્રયોગ કરવા જેવા છે, પ્રસંગે પ્રસંગે એ બધા પ્રયોગ કરવા જેવા છે. ઘણી વાર માઇક નથી હોતું આપણે, તો એ વખતે કેવી રીતે સાંભળવું આ પ્રોબ્લેમ થાય છે. બહુ વધારે ધ્યાન ને એટેન્શન આપીને સાંભળવું બરાબર સંભળાશે, વધારે ધ્યાન આપો. શું માઇકની સગવડ હોય ત્યારે પછી ઓછું ધ્યાન આપે, કેમ કે સંભળાય ચોખ્ખો પછી ઉપયોગ આડો અવડો જ્યાં કરે, કેમ કે સગવડ મળી ગઈ ચોખ્ખું સંભળવા સાંભળવાની દુરુપયોગ છે, એ સગવડનો દુરુપયોગ છે. એટલે માઇક હોય કે ન હોય, ઉપયોગથી અને ભાવથી, ઉપયોગથી અને ભાવથી શ્રુત એટલે શ્રવણ થવું જોઈએ. સંસ્કૃતમાં એને શ્રુત કહે છે. જો ભાવથી શ્રુત કરો, શ્રુત થાય એટલે સંભળાય, તો ભાવ શ્રુત પ્રગટે. સ્વાનુભૂતિનું બીજું નામ ભાવશ્રુત છે. આત્માનો જે સ્વાનુભવ એનો અધર્વ શાસ્ત્રની અંદર ભાવશ્રુત જ્ઞાન છે. જો ભાવથી તમે સાંભળો તો ભાવશ્રુત પ્રગટે, અને ભાવથી એટલે ભાવનાથી સાંભળો, લો વધારે સ્પષ્ટ કરીએ તો ભાવશ્રુત પ્રગટે. સાંભળતા સાંભળતા અંદર ભાવના આવિર્ભાવ થવા માંડે તો પરિણામે ભાવ સ્વરૂપ પ્રગટ્યા વિના રહે નહીં. હા, એ ધ્યાન વગરનો કોઈ જીવ જ નથી. જેવું ત્યાં ધ્યાન ગયું એટલે અહીંથી ધ્યાન છૂટ્યું, આયા ધ્યાન રહ્યું તો ત્યાંનું ધ્યાન છૂટ્યું, કેમ કે છદ્મસ્થનો ઉપયોગ એક સાથે બે જ્ઞેયને વિષય કરતો નથી. એક કાળે એક સમયે એક જ જ્ઞેયને વિષય કરવાનો એની કાર્યક્ષમતા છે, એટલે એની જે એબિલિટી છે એની મર્યાદા જ આટલી છે કામ કરવાની. એટલે ગમે તે એક જ્ઞેયમાં ઉપયોગ કરો આવ્યો એટલે બીજેથી એબસન્ટ થઈ ગયો બધાથી. આ પરિસ્થિતિ છે, ઉપયોગની આ પરિસ્થિતિ છે. જ્ઞાનનો વ્યાપાર આ રીતે મર્યાદિત જ પરિણમે છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા, ગામડામાં બજાર હાકડી હોય, રસ્તા હાકડા આવે ને, પછી ત્યાંથી તો વરઘોડા નીકળે એટલે તો ખબર પડે જ ને, કેમ કે એ તો ભરઘોડો માનમાં નાલી શકતો હોય એટલી ભીડમાં ચાલતું હોય. શું માણસો ઘણા હોય એની અંદર, વાજા ઢોલકા બધું ચાલતું હોય, તો કોઈ જાતા હોય. એક વેપારી છે, એને ત્યાં એક એવો સરસ ઘરાક લાગેલો, હં, જેટલો માલ બતાવે, યસ મૂકો મૂકો દીધો, આપણે ખરીદીમાં ઢગલો કરો એનો, લેતા જાઓ, હજી હજી છે બીજું, આ જાત છે, આ જાત છે, ફલાણી છે, ફલાણી છે. ઓલાને એમ થયું, વાત તો આપણે શી ખબર કોનું મોઢું જોયું છે, આપણે તો આજ ફાવી ગયા, આજે આખો વરઘોડો ગયો એને ખબર ન રહી. તો એ કીધું, સુગતમ બા નીકળ્યા તો આજે વરઘોડો નીકળવાનો હતો અહીંથી, એમ સાંભળ્યું હતું, કેમ હજી નથી નીકળ્યો? તો કે ભાઈ સાહેબ તો આખે આખો વરઘોડો ઉડી ગયો, તમે ક્યાં હતા? ક્યાં? હું દુકાનમાં જ હતો. એટલે દુકાનમાં નહોતો, તમે ઘરાકમાં હતા. આખો વરઘોડો ઉડી ગયો, ખબર નથી રહી ઘરાક આડે. એનું નામ રસ. શું? એનું નામ રસ. રસ કોને કહેવાય? એનું નામ રસ. રસ એક એવી ચીજ છે કે જેમાં રસ હોય એ સિવાય બીજી ખબર જ ન રહીએ, અને ટાઈમ પસાર ક્યાં થાય એ ખબર ન રહીએ, બે વાતની ખબર ન રહીએ. એનું નામ રસ. એ રસનો અવલોકન અવલોકન પદ્ધતિમાં અવલોકન સ્ટેજમાં બરાબર થવું જોઈએ. અવલોકનના સ્ટેજમાં પરિણામના રસ અને એ પરિણામ થવા પાછળ અભિપ્રાય, આ બે ફેક્ટર મુખ્યપણે અનુભવ જ્ઞાનમાં સમજાવવા જોઈએ. કેમ કે અનુભવ પદ્ધતિ છે, અવલોકન છે એ અનુભવ પદ્ધતિ છે, એ અનુભવથી સમજાવવા જોઈએ. જો એ રીતે અવલોકન ચાલે તો વિભાવ રસ બધા ઠંડા પડી જાય, ફિક્કા પડી જાય, જ્ઞાન નિર્મળ થાય, સૂક્ષ્મ થાય, પ્રયોજનના વિષયમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય, અને સ્વભાવ અને વિભાવની જાતને ઓળખે અને વિપરીત અભિપ્રાયો મટી જાય. એ જીવ ભાવ ભાષણ કરી અને સ્વાનુભવ સુધી પહોંચી જાય. શું કહે છે કે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે, આ બુદ્ધિ શબ્દ જુદો શું કરવા પડ્યો, જ્ઞાનને જ્ઞાનમાં સ્થાપીને એમ કેમ ન લીધું? કેમ કે એક જ જ્ઞાનની અંદર બે વાત લેવી છે, જ્ઞાન પણ પોતે અને જ્ઞેય પણ પોતે. એક જ પર્યાયમાં એકને જ્ઞેય બનાવવું છે ને એકને જ્ઞાન બનાવવું છે, એટલે બુદ્ધિમાં સ્થાપીને લીધું છે. એ જ્ઞાન એવું છે કે પોતાને જોવે છે, એ જ્ઞાન એવું છે કે જે પોતે જ પોતાથી જણાય છે, એનું જ જ્ઞાન. એ જ્ઞાન એટલે એનું જ જ્ઞાન, પાછું બીજું કોઈ નહીં. એવી રીતે જ્યારે જ્ઞાન જોવામાં આવે ત્યારે મારા જ્ઞાનમાં અન્યનો આધાર નથી, હું નિરાલંબ નિરપેક્ષ જ્ઞાન તત્વ છું એવું જણાય. અને એવો અત્યારે નથી, અનાદિ અનંત હંમેશને માટે એવો છું, માટે મારું સામર્થ્ય પણ અનંતુ છે. એ જ્ઞાનમાં કોઈની પહોંચ નહીં થઈ હોવાથી, અત્યારે થતી નથી એટલે ભૂતકાળમાં પણ થઈ નથી, એથી મારું જ્ઞાનનું એટલે મારું ને મારું એટલે જ્ઞાનનું શુદ્ધત્વ અનંતુ છે. સમજાણું? જ્ઞાનની શુદ્ધ રહેવાની તાકાત કેટલી, નિગોદમાં તન્મય પણે, કેવો પ્રચુર કષાય થાય, કલ્પના બી મુશ્કેલ છે એટલો બધો પ્રચુર કષાય થાય. અત્યારે કોઈનો બહુ ગુસ્સો જોવામાં આવે કે ખૂન કરી નાખે, એવો મારા મારી કરીને મારી નાખે, એને મારતા મારતા એ કઈ નથી, એની પાસે એ કસાય કઈ નથી. એવો પ્રચુર કસાય નિગુણમાં થયો, છતાં જ્ઞાનનું શુદ્ધત્વ અકબંધ ઇન્ટેક્ટ એવું ને ઉર્યું છે. એવી પોતાની શુદ્ધત્વ શક્તિ, અનંતી શુદ્ધત્વ શક્તિ એનો પરિચય થાય છે. જો એક જ જ્ઞાનને એક જ જ્ઞાનમાં જોવામાં આવે ને એને કોઈનો આધાર આધેય ભાવ નથી, એટલે એ કોઈની સાથે મળતું નથી, મળતું નથી, કોઈનો આધાર લેતું નથી, કોઈના અવલંબનની એને જરૂર પડતી નથી, થયા જ કરે છે, થયા જ કરે છે, અંદર થયા જ કરે છે, થયા જ કરે છે, કોઈની મદદ વિના, એની અનંતી શક્તિ અને અનંતુ શુદ્ધત્વ એને એનો વિશ્વાસ ઉત્પન્ન થાય છે, એને ભાવભાષણ કહેવામાં આવે છે. મુમુક્ષુને અહીંયા આ પ્રયોગમાં ભાવભાષણનું પ્રયોજન છે, જ્ઞાનીઓને ભેદજ્ઞાન થાય છે, અને એ જ ભેદજ્ઞાન વારંવાર શુદ્ધોપયોગનું કારણ થાય છે. ભેદ સ્વાનુભવને સ્વાનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલામ એવું વિશેષણ આપ્યું છે અમરચંદ્રાચાર્ય. એક શ્લોકની અંદર સ્વાનુભૂતિને શું કહ્યું છે? સ્વાનુભૂતિ કે જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે, ભેદ વિજ્ઞાન મૂલામ, એ સિવાય કોઈને સ્વાનુભૂતિ હોય શકે નહીં. કેટલાક મુમુક્ષુઓ ધ્યાનની પ્રેક્ટિસ કરતા હોય છે સમજ્યા વગર, અથવા કોઈ શીખડાયું હોય એ પ્રમાણે, પછી કશાય મંદ થાય, અનેક પ્રકારના દેખાવો પ્રકારો કાંઈક કાંઈક એને કોઈ કોઈને કલ્પનાથી તો કોઈને પણ કોઈને કોઈ પ્રકારથી પણ થાય છે ખરું, ને કોઈને કલ્પના પણ થાય છે. એ પ્રકારની અસાધારણતા જોઈને એને એમ થાય કે આત્માનો કાંઈક આમાં અનુભવ તો નથી થતો ને, અનુભવ થઈ ગયો હોય તો અનુભવ હશે કે નહીં હોય, નિશંક ન હોય, શંકા પડે કે પછી પૂછે કે જરા આવું થાય છે તો એને શું સમજવું, કેમ કે એને પોતાને નિશંકતા નથી મને આત્મા, પણ આવું પહેલાં થતું નહોતું અને ધ્યાનની ઘણી પ્રેક્ટિસ થયા પછી આવું આવું. પ્રદેશે પ્રદેશે થી પગથી માથા સુધી ટ્યુબલાઇટ ની જેમ પ્રકાશે છે, એટલે એમાં શંકા પડતી નથી. ઇન્દ્રિયોનો ઉપયોગ છૂટીને અતિન્દ્રિય ઉપયોગનો આનંદ હોય છે એની અંદર, પણ એ તો એને જેને થાય એને શંકા એવા વગર રહેતી નથી. પછી તિર્યંત હોય કે મનુષ્ય હોય, ચારે ગતિનો એક તો શંકા બતાવે છે કે અનુભવ નથી, બીજું સીધો પ્રશ્ન એમ કરવામાં આવે
હજી
આગળ પાછળ કેવા પરિણામ ચાલે છે, અનુભવ પહેલા અને અનુભવ પછી. એટલે જે પોતાના પરિણામ હોય એની વાત કરે એ સ્પષ્ટ કરવું પડે કે જુઓ આ સ્વાનુભવ છે એનું મૂળ કારણ તો ભેદ જ્ઞાન જ છે. એ પહેલા સતત ભેદ જ્ઞાન જો ચાલુ થયું હોય, પહેલા ભાવ ભાષણ આવી ગયું હોય, તો સ્વરૂપ લક્ષે સ્વસંવેદન ઉત્પન્ન થાય, કેમ કે ભાવ ભાષણના કાળમાં સ્વરૂપનું લક્ષ થાય છે, તો સ્વરૂપ લક્ષે ભેદ વિજ્ઞાન સ્વસંવેદન ઉત્પન્ન થાય એનું નામ સ્વાનુભવ છે. તો ભેદ વિજ્ઞાન તો તમારા પરિણામમાં નીકળ્યું નથી, હવે પરિણામ બતાવ્યા એમાં ભેદ વિજ્ઞાન તો હતું નહીં, માટે કારણ નથી તો કાર્ય પણ નથી, માટે અનુભવ થયો છે એવી કલ્પના એ ચડવો પછી અનુભવ પૂરો થયા પછી સતત ભેદ વિજ્ઞાન ચાલે ધારાવાહી, એ ચાલતું નથી. એ પણ બતાવે છે કે સ્વાનુભવ થયો નથી
બરાબર.
સમજી જાય કે ચાલો આપણને અનુભવ નથી, પણ એક તકલીફ વાળી વાત ક્યાં છે કે જેને આવું બધું સાંભળ્યું હોય, ભેદ વિજ્ઞાન ની વાત સાંભળી હોય અને ભેદ વિજ્ઞાન ના વિકલ્પ ચડ્યા હોય અને એમાં કસાયની મંદતાની શાંતિ હોય ને એને અનુભવ માન્યો હોય એને કાઢવો મુશ્કેલ પડે. શું ફરીથી પહેલા ભેદ વિજ્ઞાન ચાલવું જોઈએ, એટલે ભેદ વિજ્ઞાનના વિકલ્પ ચડ્યા હોય, પ્રયોગે ન ચડ્યા હોય, અને પછી કોઈ એ ધ્યાનની અંદર એ ભેદ વિજ્ઞાનના વિકલ્પ કરતા 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 થોડીક શાંતિ ન અનુભવ પણ થાય, તો એ જીવને સ્વાનુભવ થયો છે કે મન કસાયની શાંતિમાં એ ધોખો થઈ ગયો છે, છેતરાઈ ગયો છે, એને કેમ ખબર પડે? એના પણ ચિહ્નો છે, અને એ ચિહ્નો એવા છે કે જે માનસિક શાંતિ છે એ સર્વ પ્રદેશથી અનુભવ ગોચર થતી નથી, અતિન્દ્રિય ઉપયોગમાં નથી આવતી. આત્માનો જે આનંદ છે એ પગથી માથા સુધી ઉપયોગ પ્રસરી જાય છે અને આનંદ પણ પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે પ્રદેશે પ્રદેશે. એક વાત. બીજું કે એમાં જેને વિકલ્પ કહીએ એવો વિકલ્પ માત્રનો અભાવ હોય છે, અને ઓલામાં સૂક્ષ્મ વિકલ્પ પણ ચાલતો હોય છે. એ ફેર છે, કેમ કે એનું જ્ઞાન વિકલ્પને અનુસરીને માનસિક શાંતિ લાવ્યું છે, અને અહીંયા જ્ઞાનને વિકલ્પ અનુસરતો હતો, એ જ્ઞાન વિકલ્પનું નિષેધાત્મક હતું એટલે વિકલ્પનો અભાવ થઈને એકલા જ્ઞાનનો અનુભવ થયો, સ્વસંવેદનનો અનુભવ થયો, એટલે ત્યાં વિકલ્પનો અભાવ થાય છે, વિકલ્પનો સદભાવ નથી રહેતો. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ હોય તો એ, અને સર્વ પ્રદેશેથી જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે, એટલે એ જુદું પડે છે, અને નિશંકતા ઊભી થાય છે, અને નિશંકતા આવે છે, અને પૂછવું પડે નહીં, અને ક્યાંય નક્કી કરવા જવું પડે નહીં, એટલી નિશંકતા આવી જાય છે. અને એથી પછી સવિકલ્પ દશામાં જે સ્વરૂપનો અનુભવ થયો છે એ સ્વરૂપ સર્વાંગ સમાધાન સ્વરૂપ હોવાને લીધે ક્યાંય અસમાધાન થતું નથી. ગુરુદેવ એમ કહેતા કે 14 પૂર્વધારી એટલે 12 અંગધારી, બારે બાર અંગધારી જે ગંધર્વદેવ જેટલું જેનું જ્ઞાન હોય, પુરુષૃત જ્ઞાન, એને શ્રુત કેવડી કહે છે, જેને પુરુષૃત જ્ઞાન હોય એને શું કહે, મુનિ હોય તો એને શ્રુત કેવડી કહેવાય છે, એ ન્યાય કાઢે હજી આત્મામાંથી, એ ન્યાય સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને કાઢી શકે છે. કેમ કે ન્યાય ક્યાંથી નીકળ્યો, આત્મામાંથી. ન્યાય છે એક નય છે જે આત્મામાં દોરી જાય છે, શું અને જે આત્માનો અનુભવ થયો એ તો અનંત નયોનો અધિપતિ છે. અનંત નયોના સમૂહને શ્રુત જ્ઞાન પ્રમાણ કહે છે, અને એ પ્રમાણનો પણ અધિપતિ તો ન્યાયાધીશ, ન્યાયાધીશ તો આત્મા પોતે છે, એનો અનુભવ થયો છે, એટલે એ અનુભવને કેવળ જ્ઞાનની જાતિ પ્રાપ્ત થઈ છે અને કેવળ જ્ઞાનની લબ્ધિ પણ પ્રાપ્ત થઈ છે. એટલે જે 12 અંગધારી જે ન્યાય કાઢે એ ચતુર્થ ગુણ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ કાઢી શકે છે જ્ઞાની પુરુષ. એટલે જ્ઞાની પુરુષનું જે જઘન્ય મોક્ષ માર્ગમાં હોવા છતાં પણ ચોથા ગુણ સ્થાને જઘન્ય મોક્ષ માર્ગ છે, મહત્વ વધારે લીધું છે, એનું કારણ કે એનું સામર્થ્ય પણ એવું જ છે. જઘન્ય મોક્ષ માર્ગે આટલું બધું સામર્થ હોય તો આત્માનું સામર્થ્ય કેટલું, એ તો 83 તો મૂકો, કે જેની પાસે કેવળ જ્ઞાનનો હિસાબ નથી, અનંતમાં ભાગે છે, એ આત્માનું સામર્થ્ય કેટલું, એ કેટલો મહાન છે, એ સમજાવવા માટે આ બધા શાસ્ત્રો રચ્યા છે કે તું જો તું કેટલો મહાન છે, તું અપેક્ષા નાની નાની વાતમાં અપેક્ષા રાખીને દીન થઈને ભીખ માગે છો કે મને આમ હોવું જોઈએ, મને આમ હોવું જોઈએ, મને આમ મળવું જોઈએ, પણ તારી માનતા તો જો નિરાલંબ નિરપેક્ષ તત્વ છો. કહે છે કે ભિન્ન આધારની અપેક્ષા ઉદ્ભવ થતી નથી, જ્ઞાન એકદમ નિરાલંબ નિરપેક્ષ સ્પષ્ટપણે ભાષે છે, અને એ નહીં પ્રભવતા, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એટલે સારી રીતે રહેલું છે. જ્ઞાન એકનું પોતાના સામર્થ્યથી પોતામાં સારી રીતે રહેલું છે, એને રક્ષણ કરવાની પણ કોઈને જરૂર નથી, એમ બરાબર સમજી જવાય છે. અને એવું સમજી જનારને પર આધાર આધે પણ ભાસતું નથી. આજે વાસણ શબ્દ લીધો. સમજણ વાળું જ્ઞાન અને ફિલિંગ વાળું જ્ઞાન એક સરખું છે એમ કે છે. જે સમજાણું કે આમાં પરનું આધાર આધે પણ નથી એવું જ ફીલ થાય છે એમ કે છે. જો આ પ્રયોગ કરવામાં આવે તો, આ પ્રયોગ કરવામાં આવે તો એમ ભાષા વગર રે ને એમ જ ભાષે. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે. અનુભવથી પ્રયોગથી સિદ્ધ થયું કે માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. એ પ્રમાણે ભેદ વિજ્ઞાન ભલી રીતે રૂઢી રીતે સમ્યક પ્રકારે સિદ્ધ થયું એટલે પ્રાપ્ત થયું. જો આ પ્રયોગ કરવામાં આવે તો નીચેના બધા સ્ટેજથી પસાર થઈને ભેદ વિજ્ઞાનના સ્ટેજ સુધી આવે અને અનુભવ થાય થાય ને થાય. કારણ મળે અને કાર્ય ન થાય એવું બનતું નથી. સુરત ભલે પશ્ચિમમાં ઉગે પણ અહીંયા કારણ ઉત્પન્ન થાય અને કાર્ય ઉત્પન્ન ન થાય એવું કોઈ દિવસ બનતું નથી. બહુ સારી વાત તો એ છે કે બધા જ આત્માઓમાં એ પ્રકારનું સામર્થ્ય અને યોગ્યતા છે. સ્વભાવ જ સ્વાનુભવ કરવાનો છે. અનુભવ કરવાનો સ્વભાવ નથી એટલે થાકી જાય છે. સ્વભાવ જ સ્વાનુભવ સ્વાનુભવ કરવાનો છે. એ બહુ મોટી પ્રેરણાદાયક વાત છે. પોતે શક્તિનો દુર્વ્યય અટકાવીને સદવ્યય કરવો ઘટે આટલી વાત છે. કામ ન થઈ શકે એવું બિલકુલ છે નહીં. ચોક્કસ થઈ શકે એવું કામ છે અને એનું પોષણ છે. અહીંયા વેપાર કરવો એ આપણા હાથની વાત છે. પોષણ છે વેપાર કરવો એ આપણા હાથની વાત છે. આમ છે એટલે એમને જે વિધિથી સમજાયું કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે જેમ આધાર આધે સંબંધ નથી. કોઈ પરમાણુ કોઈ પરમાણુના આધારે નથી. કોઈ જીવ કોઈ જીવના આધારે નથી. આ બે દ્રવ્યો ગતિ કરે છે. છ દ્રવ્યોમાં ચાર દ્રવ્યો ગતિ નથી કરતા. પરમાણુઓ ક્ષેત્રાંતર કરે છે અને જીવો ક્ષેત્રાંતર કરે છે. એક સિદ્ધાલયમાં ગયા પછી સિદ્ધાત્માના જીવો ક્ષેત્રાંતર કરતા નથી. પણ આપણે એની ચર્ચા નથી. આપણે સંસારની ચર્ચા છે એટલે એટલી અપેક્ષા બાદ કરીને લઈએ તો જીવો અને પરમાણુઓ આ સંસારમાં જે ગતિમાન છે છતાં બધા નિરાલંબ અને નિરપેક્ષ છે. સૂર્ય ચંદ્ર ને આકાશમાં કોઈનો ટેકો દેખાય છે? કેમ વેઠે પડતા નથી? ત્યાં કઈ પંખા મૂક્યા નથી કે એરોપ્લેન ની જેમ હવા કાપે અને અધર રહ્યા કરે. અને એવું હોય તો એને પેટ્રોલ કેટલું જોઈએ? એ વ્યવસ્થાની જરૂર નથી ત્યાં. જેમ એ વિમાનો નિરાલંબ નિરપેક્ષ છે, વિમાન છે દેવોના, એ દેવોના જ્યોતિષી દેવોના વિમાનો છે. દેવોના જે વ્યંતર દેવ, જ્યોતિષી દેવ ને પછી વૈમાનિક દેવ, એમાં એના ક્લાસિફિકેશન છે, વર્ગ છે. એમાં હલકામાં હલકા વ્યંતર છે. આ ભૂત પલિત ને આ જે કહેવાય એ બધા વ્યંતર દેવો છે. પછી જ્યોતિષી વિમાનનો વાળો આવે છે. એ જ્યોતિષના જ્યોતિષ દેવો ત્યાં રહે છે, વિમાનો છે. પણ એ જેમ આપણને આધાર વગર ફરતા જોવામાં આવે છે ને તારાઓ વિમાનો બધા, એ તારાઓ જ્યોતિષના વિમાનો છે બધા. મંગળના બીજા ત્રીજા બધા જે છે એટલે તો મંગળના ગ્રહોને એ ગણિત મૂકે છે મનુષ્ય લોકો તો. અને ગણિત મૂકીને એમાંથી જોયે છે આમાં શું આનું ફળ શું નીકળે. એ બધા જ્યોતિષના વિમાનો છે. એ જેટલા નિરાલંબ નિરપેક્ષ છે એટલો જ પોતાનો આત્મા નિરાલંબ નિરપેક્ષ છે. તે પણ જગતનું અધર રહેલું તત્વ છે. કોઈના આધાર ને કોઈની અપેક્ષાની એને જરૂર નથી. બીક અહીંયા લાગે છે અને અહીંયા હિંમત હારી જાય છે. મુમુક્ષુ હું મારું આત્માનું કરવા લાગી જઈશ તો પછી મારું ધ્યાન બીજે નહીં રહે તો પછી બીજે બધું ગડબડ થઈ જશે, સંયોગોમાં ઉથલ પાથલ થઈ જશે અને પ્રતિકૂળતાઓ ઊભી થશે. તો અહીંયા હિંમત હારી જાય છે. બીક લાગે છે ને હિંમત હારી જાય છે. આયા કહે છે કે તું કઈ વિકલ્પ જ કરવા સંયોગ નો, કેમ કે એ સંયોગ નો આધાર તને છે જ નહીં. પેલા એનો તો અત્યારે નથી ને ભવિષ્યમાં નહીં હોય. એ સંયોગ નો વિકલ્પ છોડી દે. નક્કી કર કે તું તારા આધારે નિરાલંબ નિરપેક્ષ છું તો જ નિર્વિકલ્પ થઈ શકીશ. નહી તો તારો વિકલ્પ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. એટલા માટે આપણે કાલના સ્વાધ્યાયમાં એક વાત લીધી હતી કે ભાઈ આપણે નિવૃત્તિ લઈને આત્મકલ્યાણ કરવું છે તો પહેલા બધી વ્યવસ્થા થઈ જાય એનો આધાર લઈને બેસવું કે નહીં નિવૃત્તિમાં. બિલકુલ નહીં ને. જે મુમુક્ષુને નિવૃત્તિનો વિચાર આવે એને ગમે તે પરિસ્થિતિમાં નિવૃત્તિ લઈ લેવી, પણ હિંમત જોઈએ પરિણામ ન બગડે. પોતાના પરિણામ કેળવીને ગમે તે પરિસ્થિતિમાં નિવૃત્તિ લે એ જ સક્સેસ જાય. વ્યવસ્થા કરીને બેસવા વાળો કદી સક્સેસ ગયો નથી અને જવાનો પણ નથી. પ્રશાંત ભાઈ હું કરવું બોલો. હવે મને ખ્યાલ છે એ તો કહું છું. બરાબર પાકી વ્યવસ્થા ગોઠવી હોય કે ભાઈ અત્યારે આટલી મોંઘવારી છે, આપણે 10-20-25 વર્ષ સુધી જીવવાના છીએ, શક્ય મોંઘવારી વધવાની શક્યતા કેટલી, એટલી વ્યવસ્થા અત્યારથી કરી રાખવા. અત્યારે 3 લાખના 4 લાખના 5 લાખના વ્યાજમાં થાય પણ એમ નહીં, મોંઘવારી વધવાની છે. અત્યારથી 10 લાખની વ્યવસ્થા રાખવી. પછી આપણને વિકલ્પ નો આવે શું થાય, પછી આપણને વિકલ્પ નો આવે કે દુનિયાભરના વિકલ્પ લઈને જ બેઠો હવે, નહીં આવવાનો સવાલ ક્યાંથી, તો પહેલા આવી ગયા છે. કઈ નહીં, કોઈ વિચાર નહીં કરવાનો. મારે મારું કામ કરવાનું છે એ કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે કરવાનું છે, અત્યારની પરિસ્થિતિ વચ્ચે પણ, અને એ કામ કરવા જતા પરિસ્થિતિ કદાચ કપરી બને તો એ પરિસ્થિતિ વચ્ચે પણ મારે મારું કામ કરવું છે. અને હું કરીશ જ, કર્યા વિના રહીશ જ નહીં. અને પરિસ્થિતિમાં ફેરફાર થશે તો મને શું થઈ જવાનું છે, પણ આ સવાલ છે. શું સવાલ છે? પોતાને એ પૂછવાનું છે. કદાચ પરિસ્થિતિ આપણે ઈચ્છીએ એ પ્રમાણે ન રહીને બગડી, માનો કે ધારો કે, તો મને મારા આત્માને શું થઈ જવાનું છે? કોઈ એક પ્રદેશ છૂટો પડી જવાનો છે, અસંખ્ય પ્રદેશમાંથી એક ઓછો થવાનો છે કે નહીં, અનંત ગુણમાંથી એક ગુણ ઓછો થઈ જવાનો છે કે નહીં, તો તને શું થવાનું છે? એ કે નિગોદમાં કઈ થયું નહીં તને, બીજી બધી પર્યાયોમાં ભાવ ભ્રમણમાં તો 5 પરાવર્તનમાં કોઈ ભાવ બાકી નથી રાખ્યો, તને શું થઈ ગયું કે તું અખંડ ભેદ એવો ને એવો હજી ઉભો છો ઇન્ટેક્ટ, તને કઈ થવાનું નથી. પછી વિકલ્પ શો, ભય શો? હા, બીજી કોઈ વાત છે? હિંમત થી કામ લેવું જોઈએ. જ્ઞાનેત્રાયજી એ પદ લખ્યું છે ને, શું પોપટ છે જીવ તો ક્યારે પકડાય કે જેવો સુકો નભ જાલ વિસરી નલી ની લટકાયો. પોતે ઉડવાની જે શક્તિ છે એને ભૂલી ગયો ત્યારે ભૂંગળી માલટ કર, એમ તું તારી અનંત સામર્થ્યને ભૂલ્યો માટે સંયોગોને પકડીને લટકો છો, એટલે એ સંયોગોના પાંજરામાં તું છો. એમ પોપટ પાંજરામાં આવ્યો એમ તું સંયોગોના પાંજરામાં છો, એટલે તું શુદ્ધ છો, મુક્ત છો. અને શું થવાનું છે? કે કાંઈ થવાનું નથી, કાંઈ થયું નથી, કાંઈ થવાનું નથી, અને કાંઈ થઈ શકે એવું શક્યતા નથી. એમ જીનેન્દ્ર પરમાત્મા પોકારી પોકારીને દિવ્ય ધ્વનિ વાંક્યા છે. આપણે બરાબર સાંભળવું અને ઉતારવું જોઈએ, નહીં તો સાંભળતા સાંભળતા એવો વિચાર આવે એ ભલે ને ક્યાં કાંઈ હાલે નહીં, કોઈ ચીજ વગર ક્યાં હાલે છે, કાંઈ હાલે નહીં, ડગલે ને પગલે બધી જરૂર પડે, શું એમાં પૈસા નહીં તો પગલે પગલે જરૂર પડે. બેન શ્રી બહુ સરસ કહે છે, સંસારી લોકો એમ વિચાર કરે છે કે જીવન જીવવા માટે ડગલે ડગલે પૈસાની જરૂર પડે, ત્યારે મુમુક્ષુને જ્ઞાની એમ વિચારે છે કે આત્મકલ્યાણ કરવા માટે પર્યાય પર્યાય પુરુષાર્થની જરૂર પડે, પર્યાય પર્યાય પુરુષાર્થની જરૂર પડે, કોઈ ચીજની જરૂર ન પડે. એવું પોતાનું સામર્થ્ય સંભાળીને જે આત્માઓએ આત્મસાધના સાધી તે સરવાળે જીનેન્દ્ર પરમાત્મા થયા. હવે તમે જુઓ કે કઈ રિદ્ધિ સિદ્ધિ એને બાકી છે. જગતની કોઈ એવી રિદ્ધિ સિદ્ધિ નથી કે જે એમના પુણ્ય નીચે ન હોય. પવિત્રતાની વાત જુદી છે, એની તો સરખામણી પણ થાય નહીં, પુણ્ય પવિત્રતાની સરખામણી ન થાય. પણ ચોત્રીસ અતિશય સહિત જે સમોસણમાં બિરાજમાન હોય છે એવા જીનેન્દ્રને કઈ રીતે સિદ્ધિ નથી. ઉપાધ્યાય લખ્યું છે પત્રમાં કે કેમ કે પુણ્યનું પણ એથી ઊંચું સ્થાન જગતમાં બીજા કોઈની પાસે નથી તીર્થંકર સિવાય, તો એ બીજી બધી રીતિ સિદ્ધિઓ ક્યાં જઈને રહીએ? ક્યાં જાય ને? એથી ઊંચું સ્થાન તો ક્યાંય પુણ્યનું છે નહીં ક્યાંય કે જેના ઘરે જઈને રહીએ. શું માટે જીનેન્દ્ર પરમાત્માને સર્વ રીતિ સિદ્ધિ હોય છે, છતાં એ સામું જોતા નથી, એ એમની મહાનતા છે. એ તો મુનિદશાથી જ સામું જોતા નથી, મુનિદશામાં જ એમને રીતિ સિદ્ધિ જ્ઞાન દશાથી પ્રગટ થાય છે. ચોથું ગુણસ્થાન આવે ત્યારથી અતિશય પ્રગટવા માગે અને અમુક પ્રકારની લબ્ધિઓ પણ ઉત્પન્ન થવા લાગે, મુનિ દશામાં વિશેષપણે થાય. તીર્થંકરને તો સંપૂર્ણ રીતે સિદ્ધિ છે. આ 64 રુદ્ધિધારીનું પૂજન આવે છે ને, આપણે મુનિની પૂજામાં 64 રુદ્ધિધારી મુનિઓની પૂજા આવે છે. એવી રુદ્ધિઓ હોય કે એની હવા બીજાને લાગે ત્યાં એ નિરોગી થઈ જાય, અસાધ્ય રોગ હોય એવો, પણ હવા એનાથી પસાર થઈને એ હવાના પરમાણુ એના ઉપર જાય બીજાના ઉપર બાજુમાં નિરોગી થઈ જાય. પથ્થરની શિલા ઉપર લઘુ શંકા કરે ને સોનાની શિલા થઈ જાય. એવી રીતે સિદ્ધિ હોય, સામું જોતા એટલી તો વિતરાગતા મુનિ દશામાં પ્રગટ છે. કેવો જ્ઞાની તો દુનિયાભરની રિદ્ધિ સિદ્ધિ હોય છે, પણ એ તો સંપૂર્ણ શુક્લ ધ્યાનની અંદર અંતરલીન છે, નિરવશેષ અંતર્મુખ ઉપયોગ છે, એને તો કાંઈ સવાલ જ નથી. એટલે એ બધું
હજી
બધાના મૂળમાં ભેદ વિજ્ઞાન રહેલું છે. આખો સમય સાર એ ભેદ વિજ્ઞાન કેવી કેવી રીતે થાય એના પ્રયોગો ના ડિફરન્ટ આસ્પેક્ટ ઉપર હાઈલાઈટ મૂકી છે એમણે. સમયસારમાં જુદા જુદા એંગલ ઉપરથી કર્તા કર્મ અધિકારમાં, બીજું બધા એક એક અધિકારમાં ભેદ વિજ્ઞાન કેવી રીતે થાય એના પ્રયોગો લીધા છે. કેમકે એ વિષય ભાષામાં ઓછો આવે છે, આવી શકતો નથી, તો પણ સમર્થ આચાર છે એટલે અનેક રીતે એ વાતને એમણે સ્પષ્ટ કરી છે. છતાં અનુભવની વાત તો અનુભવમાં રહી જાય છે, એ અનુભવથી સમજવી રહે છે. એ પ્રયોગ કરીને અનુભવ કરવો એટલી વાત સાથે સાથે રાખવી, નહીં તો સમજણના વિકલ્પ પાછો બંધાઈ જશે, કલ્પના બંધાઈ જશે. અહીં સુધી રાખ્યું.